એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપનું સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. અહીં અમે અલગ અલગ સ્ત્રોતોમાંથી ઊંડાણપૂર્વકના વિચારો અને જ્ઞાન તારવીએ છીએ. આજની આપણી ચર્ચાનો વિષય છે એ ખૂબ જ પ્રભાવશાળી પુસ્તક ટોની રોબિન્સનું જાગૃત શક્તિ, જીવન પર નિયંત્રણ, અવેકન ધ જાયન્ટ વિધિન. આપણી પાસે આ એક જ પુસ્તક છે અને આપણો હેતુ છે કે એમાંથી જે મુખ્ય વિચારો છે એની પાછળની જે શક્તિ છે એને આપણે સમજીએ.
બિલકુલ. અને આ પુસ્તક છે ને એ વ્યક્તિગત વિકાસના ક્ષેત્રોમાં ખરેખર એક સીમાચિહ્નરૂપ ગણાય છે. એનો મૂળભૂત વિચાર એમ કે એ છે કે આપણા દરેકમાં પોતાના જીવનને ધર્મૂળથી બદલવાની એક અપાર ક્ષમતા છે, એક વિશાળકાય શક્તિ જાણે સૂતેલી છે. અને આજના સમયમાં જ્યાં બધું કેટલી ઝડપથી બદલાય છે, અનિશ્ચિતતા છે, ત્યાં પોતાની આંતરિક સ્થિતિ પર નિયંત્રણ મેળવવાની વાત એ વધુ મહત્ત્વની બની જાય છે ને.
હા, સાચી વાત છે. અરે, લેખક ટોની રોબિન્સ એ પોતે પણ ઓછા રસપ્રદ નથી. એ કોઈ પરંપરાગત શિક્ષણવિદ કે મનોવૈજ્ઞાનિક નથી, પણ પોતાના અનુભવો અને લાખો લોકોને કોચિંગ આપ્યા પછી એમણે પોતાની પદ્ધતિઓ વિકસાવી છે. એમને તો પેલા પરફોર્મન્સ કોચિંગના પિતામાં પણ કહે છે ઘણા લોકો.
સાચી વાત છે. એમની પૃષ્ઠભૂમિ જ આમ જુઓ તો એમની વિશ્વસનીયતા સ્થાપિત કરે છે. એક મુશ્કેલ બાળપણમાંથી પસાર થઈને આજે એ જુઓ તો વિશ્વના નેતાઓ, ટોચના ખેલાડીઓ, તમે નામ સાંભળ્યા હશે, સેરેના વિલિયમ્સ, આંદ્રે અગાસી,
હા હા,
અને મોટા મોટા સફળ ઉદ્યોગપતિઓના સલાહકાર છે. એમનું પોતાનું જીવન જ જાણે એમના સિદ્ધાંતોની સાબિતી છે. અને એમની ખાસિયત એ છે કે તેઓ અલગ અલગ ક્ષેત્રો, જેમ કે NLP છે, ન્યુરોલિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ, પછી કોગ્નિટિવ સાયકોલોજી, બિહેવિયરલ સાયન્સ, આ બધામાંથી સિદ્ધાંતો લઈને એને વ્યવહારુ, મતલબ કે પરિણામલક્ષી ટેકનિકમાં ફેરવે છે. એમની જે પેલી ન્યુરો એસોસિએટિવ કન્ડિશનિંગ એટલે કે NAC પદ્ધતિ છે, એ આનું જ પરિણામ છે.
તો આ પુસ્તકનું મુખ્ય સાર શું છે? મતલબ એ કઈ સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કરે છે?
હા, એટલે પુસ્તકનો જે કેન્દ્રવર્તી વિચાર છે ને એ છે કે આપણા જીવનની ગુણવત્તા એ આપણા હાથમાં છે. આપણે પેલું સંજોગોના શિકાર નથી, પણ આપણા નિર્ણયો, આપણી માન્યતાઓ અને આપણી ભાવનાત્મક સ્થિતિના માલિક બની શકીએ છીએ. તમે જુઓ, મોટાભાગના લોકો જીવનમાં ઇચ્છિત ફેરફાર લાવવામાં કેમ નિષ્ફળ જાય છે? પછી એ સ્વાસ્થ્ય હોય, સંબંધો હોય, કારકિર્દી હોય કે પૈસાની વાત હોય.
હા, એવું થતું હોય છે.
રોબિન્સ કહે છે કારણ કે તેઓ પોતાના આંતરિક જગત એટલે કે વિચારો, લાગણીઓ, વર્તન એને કેવી રીતે નિયંત્રિત કરવું એ જ જાણતા નથી.
એટલે કે બહારના પરિણામો બદલવા માટે અંદરની દુનિયા પર કામ કરવું જરૂરી છે. આ તો થોડું પેલું ગીતાના ઉપદેશ જેવું લાગે છે કે કર્મ પર અધિકાર છે, ફળ પર નહીં. પણ અહીં કર્મ એટલે આપણા આંતરિક પ્રતિભાવો અને નિર્ણયો એમ?
ચોક્કસ, બરાબર. પુસ્તકનો હેતુ જ એ છે કે પરિવર્તનની જે આખી પ્રક્રિયા છે ને એને સરળ બનાવે અને આપણને એક એમ કહો ટૂલ કિટ આપે. તે સમજાવે છે કે આપણી ઘણી વર્તણૂકો એ આપણી અર્ધજાગૃત માન્યતાઓ, મૂલ્યો, નિયમો એનાથી ચાલતી હોય છે. જો આપણે આ પ્રોગ્રામિંગને સમજીએ અને બદલી શકીએ તો આપણે આપણા મનના માસ્ટર પ્રોગ્રામર બની શકીએ. પુસ્તકની રચના પણ આ જ રીતે થઈ છે. પહેલાં નિર્ણયોની શક્તિ, પછી પીડા આનંદનો સિદ્ધાંત, માન્યતાઓ, ભાવનાત્મક નિયંત્રણ, મૂલ્યો, લક્ષ્યો અને છેલ્લે યોગદાન સુધી એમ જાય છે.
ચાલો તો પુસ્તકના મુખ્ય ભાગોમાં થોડા ઊંડા ઉતરીએ. પહેલો ભાગ છે તમારી શક્તિને મુક્ત કરો, અને આની શરૂઆત જ નિર્ણયોની શક્તિથી થાય છે. આ વિચાર મને ખરેખર બહુ શક્તિશાળી લાગ્યો.
હા, રોબિન્સ ખૂબ ભારપૂર્વક કહે છે કે આપણું ભાગ્ય સંજોગોથી નહીં પણ નિર્ણયોથી ઘડાય છે. અને સાચો નિર્ણય શું? તો કે એવી પસંદગી જેની પાછળ પૂરી પ્રતિબદ્ધતા હોય, જ્યાં પાછા ભરવાનો કોઈ વિકલ્પ જ ના હોય. આપણા જીવનને ત્રણ મુખ્ય નિર્ણયો કંટ્રોલ કરે છે. એક, શેના પર ધ્યાન કેન્દ્રિત કરવું. બીજું, જે ઘટનાઓ બને છે એનો શું અર્થ કાઢવો. અને ત્રીજું, પરિસ્થિતિમાં શું કરવું. આ ત્રણ પર જેનું નિયંત્રણ, એનું જીવન પર નિયંત્રણ.
અને આ નિર્ણયો પાછળ જે પ્રેરક બળ કામ કરે છે તે છે પીડા અને આનંદનો સિદ્ધાંત. આ સાંભળવામાં થોડું સરળ લાગે છે, પણ શું ખરેખર આપણી બધી જ ક્રિયાઓ આ બે લાગણીઓથી જ પ્રેરિત હોય છે?
રોબિન્સના મતે હા. મૂળભૂત સ્તરે આપણે કાં તો પીડા ટાળવા માંગીએ છીએ અથવા આનંદ મેળવવા માંગીએ છીએ. બસ આ જ ચાલે છે. અને કાયમી પરિવર્તન કેમ નથી આવતું? કારણ કે આપણે જે વર્તણૂક બદલવા માંગીએ છીએ ને એની સાથે પૂરતી પીડા નથી જોડી શકતા, અને જે નવી વર્તણૂક અપનાવી છે એની સાથે પૂરતો આનંદ નથી જોડી શકતા. દાખલા તરીકે કસરત ન કરવી એની સાથે તાત્કાલિક આરામનો આનંદ જોડાયેલો છે, અને કસરત કરવી એની સાથે તાત્કાલિક મહેનતની પીડા.
હા, બરાબર.
તો આ સમીકરણ બદલવું પડે. કસરત ન કરવા સાથે ભવિષ્યની બીમારીની તીવ્ર પીડા જોડો, અને કસરત કરવા સાથે તંદુરસ્તી અને ઉર્જાનો તીવ્ર આનંદ જોડો, તો બદલાવ આવે.
એટલે વાત લાગણીઓના જોડાણની છે, અને પછી આ જોડાણને આપણી માન્યતાઓ આકાર આપે એમ.
બિલકુલ. માન્યતાઓ તો આપણા મગજનું કમાન્ડ સેન્ટર છે, નહીં? એ શું છે? કોઈ વિચાર વિશેની ચોક્કસતાની લાગણી, એકદમ પાકી ખાતરી. જો આપણે માનીએ કે હું આ કરી શકું તેમ નથી, તો બસ એ આપણા માટે વાસ્તવિકતા બની જાય છે. પૂરું. એટલે રોબિન્સ મર્યાદિત માન્યતાઓને ઓળખવા અને તેને તોડીને નવી શક્તિશાળી માન્યતાઓ સ્થાપિત કરવા પર બહુ ભાર મૂકે છે.
અને આ બધું કરવા માટે એમની જે પદ્ધતિ છે, ન્યુરો એસોસિએટિવ કન્ડિશનિંગ એટલે કે NAC, એ શું છે અને કેવી રીતે કામ કરે છે, જરા સમજાવશો?
ચોક્કસ. NAC એ ઝડપી અને કાયમી પરિવર્તન માટેની એક 6 પગલાની પ્રક્રિયા છે. ટૂંકમાં કહું તો, પહેલાં તો સ્પષ્ટ કરો કે તમારે શું જોઈએ છે અને અત્યારે શું તમને રોકી રહ્યું છે. બીજું, પછી લિવરેજ બનાવો, એટલે કે ન બદલવાની તીવ્ર પીડા અને બદલવાનો તીવ્ર આનંદ, એને મનમાં ઊભો કરો. ત્રીજું, જે જૂની મર્યાદિત પેટર્ન છે વિચાર કે વર્તનની, એને તોડી નાખો. એને કહેવાય પેટર્ન ઇન્ટરપ્ટ.
અચ્છા.
4, પછી એક નવો શક્તિશાળી વિકલ્પ શોધો અથવા બનાવો. 5, આ નવા વિકલ્પને વારંવાર ભાવનાત્મક મજબૂતી સાથે જોડો, એનું કન્ડિશનિંગ કરો. 6, અને છેલ્લે ટેસ્ટ કરો, જુઓ કે તે કામ કરે છે કે નહીં. આ પદ્ધતિ એમ કહેવાય છે કે પરંપરાગત ઉપચાર પદ્ધતિઓ કરતાં વધુ ઝડપી પરિણામ આપે છે.
રસપ્રદ છે આ તો. હવે પુસ્તકનો બીજો ભાગ છે, નિયંત્રણ મેળવવા માસ્ટર સિસ્ટમ. એમાં ધ ટ્રાયર્ડની વાત આવે છે. આ શું છે?
ધ ટ્રાયર્ડ એટલે આપણી ભાવનાત્મક સ્થિતિને નિયંત્રિત કરનારા 3 મુખ્ય સ્તંભો. કોઈપણ ક્ષણે આપણે કેવું અનુભવીએ છીએ ને, એ આ 3 બાબતો પર આધાર રાખે છે. પહેલું છે શરીર વિજ્ઞાન, એટલે કે આપણે આપણા શરીરનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. આપણી મુદ્રા, આપણો શ્વાસ, હાવભાવ, હલનચલન. જેમ કે ઉદાસ હોઈએ ત્યારે ખભાટ ઢળે ના હોય, શ્વાસ છીછરો ચાલે, આ બદલો એટલે લાગણી બદલાય. બીજું છે ફોકસ. આપણે માનસિક રીતે શેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જે બાબત પર ધ્યાન આપીએ તે જ અનુભવાય. અને આપણું ફોકસ કોણ નક્કી કરે? આપણે આપણી જાતને કેવા પ્રશ્નો પૂછીએ છીએ એ. અને ત્રીજું છે ભાષા માન્યતાઓ,
લેંગ્વેજ બિલીફ્સ.
આપણે આપણા અનુભવનું વર્ણન કરવા કેવા શબ્દો વાપરીએ છીએ અને એના વિશે શું માનીએ છીએ. જેમ કે ભયંકર સમસ્યા કહીએ તો જે અનુભવાય, એના કરતાં નાનો પડકાર કહીએ તો અલગ અનુભવાય. આ 3માંથી કોઈ પણ એકને બદલી નાખો એટલે તમારી ભાવનાત્મક સ્થિતિ તરત બદલાઈ જાય.
અચ્છા, એટલે તરત જ? મતલબ જો મૂડ ખરાબ હોય તો ફક્ત સીધા ટટ્ટાર બેસીને, ઊંડા શ્વાસ લઈને અને કંઈક સારો વિચાર કરવાથી ફરક પડી શકે છે? આ તો જાદુ જેવું લાગે.
હા, તરત જ. અને તે કામ કરે છે, કારણ કે આપણું મન અને શરીર જોડાયેલા છે. અને ટ્રાયડનો બીજો મુદ્દો જે કયો, ફોકસ, એ પ્રશ્નોની શક્તિ સાથે જોડાયેલો છે. રોબિન્સ કહે છે કે જીવનની ગુણવત્તા આપણે કેવા પ્રશ્નો પૂછીએ છીએ એની ગુણવત્તા નક્કી કરે છે. મારી સાથે જ કેમ આવું થાય છે, આવા પ્રશ્નો આપણને લાચાર બનાવે.
બરાબર.
જ્યારે આ પરિસ્થિતિમાંથી હું શું શીખી શકું અથવા આમાં પણ શું સારું હોઈ શકે, જેવા પ્રશ્નો આપણને શક્તિ આપે છે અને ઉકેલ તરફ લઈ જાય છે.
અને પેલો ત્રીજો મુદ્દો ભાષાનો હતો. એમાં પરિવર્તનકારી શબ્દભંડોળ અને રૂપકોની વાત હતી. એનો શું અર્થ?
પરિવર્તનકારી શબ્દભંડોળ એટલે આપણે આપણી લાગણીઓ વર્ણવવા માટે જે શબ્દો પસંદ કરીએ છીએ ને, એની સીધી અસર આપણા અનુભવ પર પડે છે. એટલે નકારાત્મક લાગણીઓ માટે હળવા શબ્દો વાપરો. દાખલા તરીકે ગુસ્સોને બદલે થોડી નારાજગી. અને સકારાત્મક લાગણીઓ માટે વધુ તીવ્ર શબ્દો. સારુંને બદલે અદ્ભુત. આનાથી આપણો અનુભવ બદલાઈ શકે છે.
અચ્છા.
અને એ જ રીતે રૂપકો, એટલે કે આપણે જીવનને કઈ રીતે જોઈએ છીએ એનું ચિત્ર શું છે આપણા મનમાં. જીવન એક સંઘર્ષ છે એવું માનનારનો અનુભવ જીવન એક રમત છે કે જીવન એક નૃત્ય છે માનનાર કરતાં સાવ અલગ હશે. એટલે શક્તિશાળી પોઝિટિવ રૂપકો પસંદ કરવાથી આપણી દ્રષ્ટિ અને વર્તન બંને બદલાઈ જાય છે.
અને લાગણીઓ વિશેનો એમનો દ્રષ્ટિકોણ પણ અલગ છે કે નકારાત્મક લાગણીઓ ખરાબ નથી, પણ એ તો ક્રિયા સંકેતો છે, એક્શન સિગ્નલ્સ.
બરાબર કહ્યું. ડર, ગુસ્સો, હતાશા, આ બધી લાગણીઓ આપણને કંઈક સંદેશો આપે છે કે કંઈક બદલવાની જરૂર છે. કદાચ આપણી ધારણા બદલવાની જરૂર છે, કદાચ આપણી વાતચીત કરવાની રીત અથવા તો આપણી ક્રિયા. પુસ્તકમાં 10 સામાન્ય નકારાત્મક લાગણીઓનો સંદેશો શું છે અને તેનો સામનો કેવી રીતે કરવો એ સરસ રીતે સમજાવ્યું છે. અને સાથે સાથે પ્રેમ, કૃતજ્ઞતા, ઉત્સાહ જેવી 10 સકારાત્મક લાગણીઓ કેવી રીતે ખેડવવી એની પણ ચર્ચા છે.
પુસ્તકનો ત્રીજો ભાગ તમારા જીવનને આકાર આપવાના 7 દિવસ, એ તો એક પ્રેક્ટિકલ કાર્યક્રમ જેવો લાગે છે અને એમાં ખાસ કરીને મૂલ્યો અને લક્ષ્યો પર ભાર છે, જે પેલી ભૂમિકા અને ધ્યેયવાળી વાત સાથે જોડાયેલો લાગે છે.
ચોક્કસ, આ 7 દિવસીય યોજના છે ને એ પુસ્તકના સિદ્ધાંતોને વ્યવહારમાં મૂકવા માટે છે. એમાં ભાવનાત્મક, શારીરિક, સંબંધો અને નાણાકીય નિયતિ પર કામ કરવાનું આવે છે. પણ તમે કહ્યું એમ, 6ઠો દિવસ ખૂબ મહત્વનો છે. એ પોતાના મુખ્ય મૂલ્યો, વેલ્યુઝને સ્પષ્ટ કરવા પર કેન્દ્રિત છે. મૂલ્યો એટલે શું? તો કે આપણા માટે જીવનમાં સૌથી વધુ શું મહત્વનું છે, જેમ કે પ્રેમ, સ્વાસ્થ્ય, સફળતા, સ્વતંત્રતા, સુરક્ષા વગેરે. એકવાર આપણા મુખ્ય મૂલ્યો સ્પષ્ટ થઈ જાય, પછી એની સાથે સુસંગત હોય એવા લક્ષ્યો, ગોલ્સ નક્કી કરવાના. આનાથી જીવનમાં એક દિશા મળે છે, એક અર્થ મળે છે. આપણી ભૂમિકા શું છે અને આપણે ક્યાં પહોંચવું છે, એટલે કે આપણું ધ્યેય શું છે, તે આનાથી સ્પષ્ટ થાય છે.
અને છેલ્લો ભાગ, નિયતિનો પાઠ, એ યોગદાન પર કેન્દ્રિત છે. આ પણ ભૂમિકા સાથે જ જોડાયેલું છે, નહીં?
હા, કહી શકાય. રોબિન્સ કહે છે કે આત્મનિયંત્રણ અને સફળતા પ્રાપ્ત કર્યા પછી પણ જે સાચો અને કાયમી સંતોષ છે ને, એ બીજાના જીવનમાં યોગદાન આપવાથી મળે છે. પોતાનાથી પરે જઈને કુટુંબ માટે, સમાજ માટે કે વિશ્વ માટે કંઈક કરવું, એ જીવનને એક ઉચ્ચતમ અર્થ આપે છે. આ કદાચ આપણી અંતિમ ભૂમિકા હોઈ શકે છે.
વાહ, તો આટલી બધી ઊંડાણપૂર્વકની ચર્ચા પછી ચાલો આ પુસ્તકના કેટલાક મુખ્ય સંદેશાઓ તારવીએ. તમારા મતે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ કયો ગણાય?
મારા મતે પહેલો સંદેશ છે નિર્ણયની નિરપેક્ષ શક્તિ, ધી એબ્સોલ્યુટ પાવર ઓફ ડિસિઝન. આપણે જે ક્ષણે સાચો, પ્રતિબદ્ધ નિર્ણય લઈએ છીએ, એ જ ક્ષણે આપણું ભાગ્ય બદલાઈ જાય છે. આ આપણને યાદ અપાવે છે કે આપણા જીવનની ડોર ખરેખર આપણા હાથમાં છે, સંજોગોના હાથમાં નહીં. રોજિંદા જીવનમાં પણ જે નાના મોટા નિર્ણયો લઈએ છીએ ને, સવારે વહેલા ઉઠવું કે નહીં, શું ખાવું, કોની સાથે વાત કરવી, આ બધાનું મહત્વ છે.
બરાબર. અને બીજો મુખ્ય સિદ્ધાંત જે મને લાગે છે કે વર્તણૂક બદલવા માટે બહુ જ શક્તિશાળી છે, તે છે પીડા આનંદનો સિદ્ધાંત. આપણે જે આદત બદલવા માંગીએ છીએ એની સાથે તીવ્ર પીડા જોડીએ અને નવી આદત સાથે તીવ્ર આનંદ જોડીએ, તો આપણે આપણી વર્તણૂકને રીપ્રોગ્રામ કરી શકીએ. વજન ઘટાડવું હોય, ભણવામાં ધ્યાન આપવું હોય કે કોઈ વ્યસન છોડવું હોય, મને લાગે છે આ સિદ્ધાંત બધે કામ કરી શકે.
સાચી વાત. ત્રીજો મહત્વનો સંદેશ છે ભાવનાત્મક સ્થિતિ પર પ્રભુત્વ. પેલી ટ્રાયડનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ સમયે ગમે તેવી પરિસ્થિતિમાં આપણી લાગણીઓને નિયંત્રિત કરી શકીએ છીએ. આ તણાવ ઓછો કરવા, આત્મવિશ્વાસ વધારવા અને મુશ્કેલ સંજોગોનો સામનો કરવા માટે અત્યંત ઉપયોગી છે.
ચોથો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો તે છે કે માન્યતાઓ આપણી વાસ્તવિકતા ઘડે છે. આપણી જે મર્યાદિત માન્યતાઓ હોય છે ને, એ આપણી ક્ષમતાઓને જાણે બાંધી દે છે. હું ગણિતમાં સારો નથી, પૈસા કમાવવા બહુ મુશ્કેલ છે, આજકાલ લોકો પર ભરોસો ના કરાય, આવી બધી માન્યતાઓ. એને ઓળખીને, એને પડકારીને નવી શક્તિશાળી માન્યતાઓ અપનાવવી એ પરિવર્તન માટે અનિવાર્ય છે.
અને પાંચમો, જે પેલી ભૂમિકા અને ધ્યેયવાળી વાત સાથે સીધો જોડાયેલો છે, તે છે મૂલ્યો અને લક્ષ્યોમાં સ્પષ્ટતા. જ્યારે આપણે જાણીએ છીએ કે આપણા માટે ખરેખર શું મહત્વનું છે, એટલે કે મૂલ્યો, અને તે મુજબના લક્ષ્યો નક્કી કરીએ છીએ, ત્યારે જ જીવનમાં દિશા, હેતુ અને પ્રેરણા આવે છે. આના વગર આપણે કદાચ સફળ થઈ જઈએ પણ અંદરથી સંતોષ ન મળે એવું બને. સ્પષ્ટ ભૂમિકા અને ધ્યેય જ આપણને સાચી દિશામાં લઈ જાય છે.
હા, અને આ પુસ્તકમાં ઘણા એવા વાક્યો કે વિચારો છે જે યાદ રહી જાય એવા છે. જેમ કે પેલું વાક્ય, તમારા નિર્ણયોની ક્ષણોમાં જ તમારું ભાગ્ય ઘડાય છે. આ ખરેખર આપણને આપણી શક્તિનો અહેસાસ કરાવે છે.
બરાબર. અને બીજું, સફળતાનું રહસ્ય એ છે કે પીડા અને આનંદનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવું, નહીં કે પીડા અને આનંદ તમારો ઉપયોગ કરે. આ આપણને આપણી વૃત્તિઓના ગુલામ નહીં પણ માલિક બનવા પ્રેરે છે.
અને આ પણ, જ્યાં ધ્યાન જાય છે ત્યાં ઉર્જા વહે છે. વેર ફોકસ ગોઝ એનર્જી ફ્લોઝ. આ બતાવે છે કે આપણું ફોકસ કેટલું શક્તિશાળી છે. આપણે જે બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીશું તે જ આપણા જીવનમાં વધશે, પછી ભલે તે સમસ્યાઓ હોય કે તકો.
અને છેલ્લું પણ બહુ મહત્વનું, જો તમે હંમેશા જે કર્યું છે તે જ કરશો તો તમને હંમેશા જે મળ્યું છે તે જ મળશે. પરિવર્તન માટે જૂની પેટર્ન તોડવી જ પડે એની અનિવાર્યતા આ સરળ વાક્યમાં સમાયેલી છે.
તો આ બધા સિદ્ધાંતોને વાસ્તવિક જીવનમાં કેવી રીતે લાગુ કરી શકાય, થોડા ઉદાહરણો આપી શકો?
હા, ચોક્કસ. ઘણા ઉદાહરણો છે. જેમ કે કોઈને કામ ટાળવાની ટેવ હોય, પ્રોક્રાસ્ટિનેશન જેને કહીએ.
હા, એ તો બહુ સામાન્ય છે.
તો કામ ન કરવાના લાંબા ગાળાના નુકસાન એટલે કે પીડા, અને કામ પૂરું કરવાના ફાયદા એટલે કે આનંદ, ને વારંવાર મનમાં લાવવાથી શરૂઆત કરવાની પ્રેરણા મળી શકે.
અથવા બીજું, જો અચાનક ગુસ્સો આવી જાય કે નિરાશા લાગે તો તરત જ પેલી ટ્રાયડનો ઉપયોગ કરી શકાય. શારીરિક મુદ્રા બદલો, સીધા બેસો, શ્વાસ ઊંડો લો અને ફોકસ બદલીને કોઈ સારો પ્રશ્ન પૂછો, જેમ કે આ ક્ષણે હું શેના માટે આભારી છું, કે આમાંથી શું સારું શોધી શકાય.
બરાબર. અને ખરાબ ટેવો તોડવા માટે એનએસીની પેટર્ન ઇન્ટરપ્ટ ટેકનિક બહુ ઉપયોગી છે. જેમ કે સિગારેટ પીવાની ઈચ્છા થાય ત્યારે મનમાં કોઈ અત્યંત અપ્રિય ચિત્ર જોરથી લાવવું, અથવા મનમાં જોરથી બંધ બોલવું, અને પછી તરત જ કોઈ તંદુરસ્ત વિકલ્પ જેમ કે પાણી પીવું કે ઊંડા શ્વાસ લેવા, એની સાથે આનંદ જોડવો. વારંવાર કરવાથી પેટર્ન તૂટે.
અને સંબંધોમાં ઘણીવાર સમસ્યા પેલી અવ્યક્ત અપેક્ષાઓ, જેને રોબિન્સ નિયમો કહે છે, એના કારણે થાય છે. પોતાના નિયમો શું છે અને સામેવાળાના નિયમો શું હોઈ શકે તે સમજવાથી અને તેના પર ખુલ્લીને વાત કરવાથી સંબંધો સુધારી શકાય.
ચોક્કસ. અને નાણાકીય બાબતોમાં પણ પૈસા વિશેની આપણી મર્યાદિત માન્યતાઓ હોય છે ને, કે પૈસા તો બધી બુરાઈનું મૂળ છે, કે હું ક્યારે અમીર નહીં બની શકું. આવી માન્યતાઓને ઓળખીને તેને બદલવાથી આર્થિક પરિસ્થિતિ સુધારવાની શરૂઆત થઈ શકે છે.
અને સૌથી મહત્વનું, કદાચ પોતાના મુખ્ય મૂલ્યો શોધીને અને તેના આધારે સ્પષ્ટ માપી શકાય તેવા લક્ષ્યો નક્કી કરવા. એનાથી જીવનમાં દિશા અને હેતુ મળે છે, જે આપણને આપણી ભૂમિકા સારી રીતે ભજવવામાં મદદ કરે છે. આ આખી ચર્ચા પરથી મારા માટે મુખ્ય શીખ એ છે કે આપણે આપણી લાગણીઓ અને નિર્ણયો પર ખરેખર આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણો વધારે કાબુ ધરાવીએ છીએ. આપણે સંજોગોના દાસ નથી, પણ આપણા જીવનના શિલ્પી બની શકીએ છીએ. આ બહુ મોટી વાત છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે પરિવર્તન એ માત્ર ઈચ્છાશક્તિનો ખેલ નથી, પણ એ એક શીખી શકાય તેવી પ્રક્રિયા અને કૌશલ્ય છે. એનએસી જેવી પદ્ધતિઓ આપણને બતાવે છે કે યોગ્ય વ્યૂહરચનાથી કાયમી બદલાવ શક્ય છે. અને હા, મૂલ્યો અને લક્ષ્યોની સ્પષ્ટતા દ્વારા આપણી સાચી ભૂમિકા અને હેતુ શોધવો એ સંતોષી જીવન માટે ખરેખર ચાવીરૂપ છે.
ટૂંકમાં કહીએ તો, જાગૃત શક્તિ આપણને યાદ અપાવે છે કે આપણા જીવનને બદલવાની જે તાકાત છે એ આપણી અંદર જ છે. પેલો જાયન્ટ આપણી અંદર જ છે. તે આપણને માત્ર આશા રાખવાનું નથી કહેતું, પણ લાગુ મનોવિજ્ઞાન દ્વારા સક્રિય રીતે આપણા જીવનનું નિર્માણ કરવા માટેના સાધનો આપે છે. તે આપણને ભોગ બનનારની માનસિકતામાંથી સર્જકની માનસિકતા તરફ લઈ જાય છે.
અને કદાચ આજના સમયમાં સૌથી મોટો પડકાર એ જ છે કે આપણે આપણી અંદર રહેલી આ વિશાળકાય શક્તિને ઓળખીએ અને તેનો ઉપયોગ કરવાની જવાબદારી લઈએ. આ પુસ્તકે જવાબદારી લેવા માટેનું એક શક્તિશાળી આમંત્રણ છે. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આપણી અંદર રહેલી કઈ શક્તિને આપણે હજુ જાગૃત નથી કરી અને ક્યારે કરીશું?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.